એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ખરેખર આપણને વિચારતા કરી મૂકે, બ્રહ્માંડના મોટા રહસ્યો અને આપણું ભવિષ્ય.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન હોકિંગના છેલ્લા પુસ્તક બ્રીફ આન્સર્સ ટુ ધ બિગ ક્વેશ્ચન્સની, એટલે કે મોટા પ્રશ્નોના સંક્ષિપ્ત ઉત્તરો. એમના ગયા પછી આ પુસ્તક આવ્યું, પણ જાણે એમની આખી જિંદગીના વિચારોનો નિચોડ છે આમાં.
હા, અને વાત એ છે કે આ પુસ્તક આજે પણ એટલો જ કદાચ આજે વધારે પ્રાસંગિક છે. નહીં,
સાચી વાત છે.
આપણે જે ટેકનોલોજીના સમયમાં જીવીએ છીએ, પર્યાવરણના પડકારો સામે છે અને પેલા અસ્તિત્વના મોટા સવાલો તો છે જ.
હા,
એ બધા માટે હોકિંગના વિચારો, એમની સ્પષ્ટતા એકદમ દિશા આપે એવી છે.
એમનો હેતુ પણ એ જ હતો ને કે વિજ્ઞાન ખાલી વૈજ્ઞાનિકો માટે નથી, પણ સામાન્ય લોકો સુધી પહોંચે, એમને જિજ્ઞાસા જગાડે.
ચોક્કસ, એ માનતા હતા કે વિજ્ઞાન એ કોઈ પ્રયોગશાળાની વસ્તુ નથી, પણ દુનિયાને જોવાની સમજવાની એક રીત છે દરેક માટે.
હા,
એટલે જ આ પુસ્તક આપણને બધાને આમંત્રણ આપે છે મોટા પ્રશ્નો પૂછવા માટે.
તો ચાલો શરૂ કરીએ, અને પહેલા એ વ્યક્તિને થોડા વધુ જાણીએ જેમણે આપણને આ સવાલો પૂછતા શીખવ્યો. સ્ટીફન હોકિંગ નામ સાંભળીએ ને મનમાં એક અસાધારણ છબી આવે.
સાચી વાત, સ્ટીફન હોકિંગ એ ખાલી એક ભૌતિક શાસ્ત્રી કે બ્રહ્માંડ વિજ્ઞાની નહોતા, એ તો 20મી-21મી સદીના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક હતા. અને પેલું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લ્યુકેશિયન પ્રોફેસરનું પદ, જે પદ પર ખુદ સર આઇઝેક ન્યૂટન હતા.
બાપરે, એ જ બતાવે છે એમની બૌદ્ધિક ક્ષમતા.
બિલકુલ,
અને એમનું સંશોધન બ્લેક હોલ, બ્રહ્માંડની શરૂઆત, એ બધા પર એમણે જે કામ કર્યું, એણે તો વિજ્ઞાનની દુનિયા બદલી નાખી. પણ સામાન્ય લોકો એમને ઓળખતા થયા એમના પેલા પુસ્તકથી, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ.
હા, સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ, એનાથી જ એ જગવિખ્યાત થયા. પણ આપણે એ સમજવું જોઈએ કે હોકિંગનો જે દૃષ્ટિકોણ છે, એમની જે વાત છે, એ આટલી અલગ અને અધિકૃત કેમ ગણાય છે?
કેમ?
એક તો એમની વૈજ્ઞાનિક વિશ્વસનીયતા. એ જે કહેતા હતા એ ખાલી વાતો નહોતી. હોકિંગ રેડિયેશન જેવી શોધો, એની પાછળ ઊંડું ગણિત અને ભૌતિક શાસ્ત્ર હતું. બ્લેક હોલ વિશે આપણી સમજ એમણે બદલી નાખી.
અને બીજું જે ખરેખર અકલ્પનીય છે, એ છે એમનું પોતાનું જીવન. ફક્ત 21 વર્ષની ઉંમરે ALS જેવી બીમારી. ડોક્ટરોએ કહેલું કે થોડા વર્ષો જ કાઢશે, પણ એ પછી 5 દાયકા કરતાં વધુ જીવ્યા અને સતત કામ કરતા રહ્યા, બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા મથતા રહ્યા. આ જ પોતે એક મોટી વાત છે.
તમે સાચું કહ્યું, એમની શારીરિક તકલીફો વધતી ગઈ, વ્હીલચેર, પેલું બોલવા માટેનું મશીન, પણ એમનું મન એ ક્યારે બંધાયું નહીં, એ તો વિસ્તરતું જ રહ્યું બ્રહ્માંડના છેડા સુધી. આ જે કોન્ટ્રાસ્ટ છે ને શારીરિક મર્યાદા અને માનસિક ક્ષમતાનો, એનાથી એ ખાલી વૈજ્ઞાનિક નહીં પણ એક પ્રતીક બની ગયા તર્કશક્તિના, માનવીય ઈચ્છાશક્તિના.
એટલે જ જ્યારે હોકિંગ જેવા વ્યક્તિ આવા મોટા સવાલોનો જવાબ આપે ત્યારે દુનિયા સાંભળે છે.
બરાબર.
તો આ પુસ્તક મોટા પ્રશ્નોના સંક્ષિપ્ત ઉત્તરો, એનું મુખ્ય સાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે. હોકિંગનું માનવું છે કે જો આપણે બ્રહ્માંડને સમજવું હોય અને ભવિષ્યના પડકારોનો સામનો કરવો હોય, તો આપણી પાસે 2 જ મુખ્ય હથિયાર છે, વિજ્ઞાન અને તર્ક, રેશનાલિટી. આ પુસ્તક એમ સમજો ને કે એમનો છેલ્લો સંદેશ છે. એમાં એમણે બ્રહ્માંડની શરૂઆત, એનો અંત, એમાં આપણી ભૂમિકા, આપણું ભવિષ્ય, આ બધા પરના પોતાના વિચારો ભેગા કર્યા છે.
અને આ પુસ્તક કોના માટે છે? ખાલી વૈજ્ઞાનિકો માટે કે પછી?
ના, જરાય નહીં. હોકિંગનો મુખ્ય ઉદ્દેશ હંમેશા એ જ રહ્યો કે વિજ્ઞાનની અઘરી વાતોને સામાન્ય લોકો સુધી પહોંચાડવી. એ ઇચ્છતા હતા કે બધા વિજ્ઞાનનો રોમાંચ અનુભવે.
હા,
એટલે આ પુસ્તકમાં એમણે એવા 10 મોટા સવાલોના જવાબ આપ્યા છે જે એમને આખી જિંદગી લોકો પૂછતા આવ્યા, સ્ટુડન્ટ્સ, પત્રકારો, સામાન્ય લોકો. અને જવાબો પણ એકદમ સરળ ભાષામાં ઉપમાઓ આપીને સમજાવ્યા છે. ગણિત બને ત્યાં સુધી ટાળ્યું છે.
સારું કહેવાય. તો એ 10 પ્રશ્નો કેવા છે? પુસ્તકનું માળખું કેવું છે?
પુસ્તકમાં 10 ચેપ્ટર છે. દરેક ચેપ્ટર એક મોટો પ્રશ્ન લે છે અને આ પ્રશ્નોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ.
ઓકે.
પહેલો ભાગ બ્રહ્માંડના મૂળભૂત રહસ્યો વિશે છે, જેમ કે ભગવાન છે, આ બધું શરૂ કઈ રીતે થયું, બીજે ક્યાંય બુદ્ધિશાળી જીવો છે, ટાઈમ ટ્રાવેલ શક્ય છે, બ્લેક હોલની અંદર શું છે, આવા બધા.
મોટા સવાલો.
અને બીજો ભાગ છે ને, એ આપણા પર વધુ કેન્દ્રિત છે, માનવ જાતિના ભવિષ્ય અને અસ્તિત્વના પડકારો, જેમ કે શું આપણે પૃથ્વી પર ટકી રહીશું, શું આપણે અંતરિક્ષમાં વસાહત કરવી જોઈએ, પેલું AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણાથી વધુ સ્માર્ટ થઈ જશે, અને છેલ્લે આપણે આપણું ભવિષ્ય કઈ રીતે ઘડી શકીએ.
ઓહો, એટલે બ્રહ્માંડથી લઈને પૃથ્વી સુધી બધું જ આવી ગયું. તો આ બધા જવાબોમાંથી હોકિંગનો મૂળ સંદેશ શું નીકળે છે? એમનો ઓવરઓલ વ્યૂ શું છે?
જો એક લીટીમાં કહેવું હોય તો સાવચેત આશાવાદ, કોશિયસ ઓપ્ટિમિઝમ. હોકિંગ સ્પષ્ટ ચેતવણી આપે છે કે માનવજાતિ સામે મોટા ખતરા છે, ક્લાઇમેટ ચેન્જ, ન્યુક્લિયર વોર, કાબુ બહાર ગયેલું AI, અને આ બધા આપણે જ ઊભા કરેલા છે.
હા,
પણ એ નિરાશ નથી. એ માને છે કે આપણી પાસે તર્ક કરવાની, નવી શોધો કરવાની અને સૌથી અગત્યનું ભેગા મળીને કામ કરવાની અદ્ભુત શક્તિ છે.
હા,
જો આપણે આ શક્તિનો ઉપયોગ કરીએ તો આપણે આ પડકારોને પાર કરી શકીએ છીએ, અને આપણું લાંબા ગાળાનું ભવિષ્ય, ભલે પછી એ પૃથ્વીની બહાર કેમ ના હોય, એ સુરક્ષિત કરી શકીએ છીએ.
ખૂબ જ રસપ્રદ. ચાલો હવે કેટલાક મુખ્ય પ્રશ્નો અને હોકિંગના જવાબો પર થોડી વધુ ઊંડાણથી વાત કરીએ. પહેલો જ સવાલ એટલો મોટો છે કે સદીઓથી ચર્ચાય છે. શું ઈશ્વર છે, ભગવાન છે? હોકિંગ શું કહે છે?
હોકિંગનો જવાબ બહુ જ સ્પષ્ટ અને સીધો છે, ના. અને એ આ જવાબ ધર્મ કે ફિલોસોફીના આધારે નથી આપતા, પણ ભૌતિકશાસ્ત્રના નિયમોના આધારે. એમની દલીલ એવી છે કે ફિઝિક્સના જે મૂળભૂત નિયમો છે, ગુરુત્વાકર્ષણ, ક્વોન્ટમ થિયરી, એ બ્રહ્માંડની ઉત્પત્તિ કશું નહીંમાંથી સમજાવવા માટે પૂરતા છે. મતલબ કે કોઈ બહારની શક્તિ કે સર્જકની જરૂર નથી.
એટલે બ્રહ્માંડ જાતે જ બની શકે છે નિયમો પ્રમાણે?
હા, અને એ એમ પણ કહે છે કે સમયની શરૂઆત જ બિગ બેંગ સાથે થઈ. હવે જો બિગ બેંગ પહેલા સમય જ નહોતો, તો પછી સર્જનહાર માટે સર્જન કરવાનો સમય ક્યાંથી હોય?
લોજિકલ પોઈન્ટ છે.
એમના મતે બ્રહ્માંડ એક સેલ્ફ કન્ટેન્ડ સિસ્ટમ છે, જે ફિઝિક્સના નિયમો મુજબ ચાલે છે. એમાં કોઈ ડાયરેક્ટરની જરૂર નથી.
ઓકે, જો ઈશ્વર નથી તો પછી તરત બીજો સવાલ આવે, આ બધું શરૂ કઈ રીતે થયું? બિગ બેંગ વિશે તો સાંભળ્યું છે, પણ હોકિંગ એને કઈ રીતે સમજાવે છે?
અહીં પણ હોકિંગ બહુ સરળ રીતે સમજાવે છે. એ કહે છે કે લગભગ 13.8 અબજ વર્ષ પહેલા આપણું આખું બ્રહ્માંડ, બધા તારા, ગ્રહો, ગેલેક્સીઓ, બધું જ એક અત્યંત નાના, ગરમ અને ઘનબિંદુમાં સમાયેલું હતું, જેને સિંગ્યુલારિટી કહે છે.
એક ટપકામાં બધું?
હા. પછી કોઈ કારણસર એ બિંદુએ અચાનક અકલ્પનીય ઝડપે ફેલાવાનું શરૂ કર્યું. આને કોસ્મિક ઇન્ફ્લેશન કહે છે. અને સમજવા જેવી વાત એ છે કે આ કોઈ ધડાકો નહોતો જે ખાલી જગ્યામાં થયો હોય.
અચ્છા.
પણ આ ખુદ અવકાશ અને સમયનું જ વિસ્તરણ હતું. જગ્યા અને સમય પોતે જ પેદા થયા અને ફેલાયા.
વાહ. અને આમાં પેલી એમ થિયરી અને મલ્ટિવર્સની પણ વાત છે, એ શું છે ટૂંકમાં?
હા, એ આધુનિક થિયરીનો પણ ઉલ્લેખ કરે છે. એમ થિયરી એ સ્ટ્રિંગ થિયરીનું એક સ્વરૂપ છે, જે ફિઝિક્સના બધા ફોર્સ અને પાર્ટિકલ્સને એક સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. અને મલ્ટિવર્સનો આઈડિયા એ છે કે કદાચ આપણો બ્રહ્માંડ એકલું નથી, આવા અસંખ્ય બ્રહ્માંડો હોઈ શકે છે.
ઓહો,
આ બધું બહુ કોમ્પ્લેક્સ છે, પણ હોકિંગ એ બતાવવા માંગે છે કે આપણી સમજ સતત વધી રહી છે.
બરાબર. બ્રહ્માંડની શરૂઆતની વાત થઈ, હવે પેલો સવાલ કે શું આપણે આટલા મોટા બ્રહ્માંડમાં એકલા છીએ? બીજે ક્યાંય જીવન છે, ખાસ કરીને આપણા જેવું બુદ્ધિશાળી જીવન?
આ સવાલ પર હોકિંગનો જવાબ બહુ રસપ્રદ છે. એ આંકડા જુએ છે. આપણા બ્રહ્માંડમાં અબજો ગેલેક્સીઓ છે, દરેક ગેલેક્સીમાં અબજો તારાઓ, અને કદાચ એનાથી વધુ ગ્રહો.
હા, સંખ્યા તો બહુ મોટી છે.
એટલે આટલી મોટી સંખ્યા જોતા હોકિંગ માને છે કે સિમ્પલ લાઈફ, જેમ કે બેક્ટેરિયા કે એવા સૂક્ષ્મજીવો, એ બી જે ક્યાંક હોવાની શક્યતા લગભગ લગભગ નક્કી જેવી છે.
પણ બુદ્ધિશાળી જીવન, એલિયન્સ, એના વિશે શું?
ત્યાં હોકિંગ થોડા સાવચેત થઈ જાય છે. એ કહે છે કે સાદા જીવનમાંથી બુદ્ધિશાળી જીવન બનવા સુધીની જે ઉત્ક્રાંતિની સફર છે એ બહુ લાંબી અને મુશ્કેલ છે. ઘણા અવરોધો આવે, પૃથ્વી પર પણ અબજો વર્ષ લાગ્યા.
હા, એ તો છે.
એટલે બની શકે કે બુદ્ધિશાળી જીવન બહુ જ રેર હોય, દુર્લભ. અને એ એક ચેતવણી પણ આપે છે.
શું?
કે જો આપણને ક્યારેય કોઈ એલિયન સિવિલાઇઝેશનના સિગ્નલ મળે તો જવાબ આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
કેમ? એ તો બહુ મોટી વાત કહેવાય.
એ ઇતિહાસનું ઉદાહરણ આપે છે. જ્યારે કોલંબસ અમેરિકા પહોંચ્યો ત્યારે ત્યાંના મૂળ લોકો માટે એ મુલાકાત કેવી ખરાબ સાબિત થઈ.
સાચી વાત.
એ જ રીતે જો કોઈ વધુ વિકસિત એલિયન સભ્યતા હોય તો બની શકે કે એ લોકો આપણને બહુ મહત્વના ન ગણે અને જાણી જોઈને કે અજાણતામાં નુકસાન પહોંચાડી દે. એટલે સાચવવું સારું.
બરાબર, વિચારવા જેવી વાત છે. હવે થોડો અલગ સવાલ. શું આપણે ભવિષ્યની આગાહી કરી શકીએ? શું બધું પહેલેથી નક્કી જ છે, ડેસ્ટિની?
આ સવાલ આપણને ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સના ભેદ તરફ લઈ જાય છે. જૂનું ન્યૂટનનું ફિઝિક્સ કહેતું હતું કે જો તમે કોઈ સિસ્ટમના દરેક કણની અત્યારની સ્થિતિ અને ગતિ જાણતા હો તો સિદ્ધાંત મુજબ તમે એનું ભવિષ્ય એકદમ ચોક્કસપણે કહી શકો. આને નિર્ધારણવાદ કે ડિટર્મિનિઝમ કહેવાય.
પણ ક્વોન્ટમ મિકેનિક્સ આમાં શું બદલાવ લાવે છે?
ક્વોન્ટમ મિકેનિક્સ, જે સૂક્ષ્મ લેવલ પર એટમ અને સબએટમિક પાર્ટિકલ્સ પર કામ કરે છે, એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર ચાલે છે.
હા, પેલો અનસર્ટેનિટી પ્રિન્સિપલ.
બરાબર. એ સિદ્ધાંત કહે છે કે તમે કોઈ પણ કણની ચોક્કસ પોઝિશન અને ચોક્કસ મોમેન્ટમ, ગતિ એક જ સમયે જાણી જ ન શકો. એકને ચોકસાઈથી માપો તો બીજું અનિશ્ચિત બની જાય.
એટલે
સૂક્ષ્મ સ્તરે ભવિષ્યમાં હંમેશા થોડી અનિશ્ચિતતા રહેવાની જ. જો કે મોટા સ્કેલ પર, જેમ કે ગ્રહો ક્યારે ક્યાં હશે, એની આગાહી ક્લાસિકલ ફિઝિક્સથી હજુ પણ બહુ સારી રીતે થઈ શકે છે.
એટલે સંપૂર્ણ આગાહી શક્ય નથી. સારું, હવે આવીએ હોકિંગના ફેવરેટ ટોપિક પર, બ્લેક હોલ. એમણે આખી જિંદગી એના પર કામ કર્યું. પુસ્તકમાં એ શું કહે છે કે બ્લેક હોલની અંદર શું છે?
હા, બ્લેક હોલ તો એમના સંશોધનનું કેન્દ્ર હતું. એ ઇવેન્ટ હોરાઇઝન સમજાવે છે, બ્લેક હોલની એ બોર્ડર જેની અંદરથી પ્રકાશ પણ બહાર ન આવી શકે, અને એના કેન્દ્રમાં પેલી સિંગ્યુલેરિટી જ્યાં બધું દ્રવ્ય અનંત ઘનતામાં ભેગું થયેલું હોય.
હા,
પણ સૌથી મોટો કોયડો હતો ઇન્ફોર્મેશન લોસ પેરાડોક્સ, માહિતી ગુમાવવાનો વિરોધાભાસ.
ઇન્ફોર્મેશન લોસ પેરાડોક્સ એ શું છે વળી?
ક્વોન્ટમ ફિઝિક્સનો એક નિયમ છે કે માહિતી, ઇન્ફોર્મેશન ક્યારે નષ્ટ નથી થતી, એ ફક્ત સ્વરૂપ બદલે છે. પણ જો કોઈ વસ્તુ બ્લેક હોલમાં પડે તો એની બધી માહિતીનું શું? એ હંમેશ માટે ગાયબ થઈ જાય? આ તો નિયમનો ભંગ થયો કહેવાય.
ઓહો, આ તો મોટો પેચ છે.
હા, હોકિંગે આના પર બહુ કામ કર્યું. એમણે સૂચવ્યું કે કદાચ માહિતી બ્લેક હોલના ઇવેન્ટ હોરાઇઝન પર જ કોઈ રીતે સ્ટોર થાય છે, અથવા પેલું હોકિંગ રેડિયેશન છે જેનાથી બ્લેક હોલ ધીમે ધીમે બાષ્પીભવન પામે છે, એના દ્વારા માહિતી પાછી બહાર આવે છે, અથવા કદાચ એ કોઈ બેબી યુનિવર્સમાં જતી રહે છે.
બેબી યુનિવર્સ?
હા, આ હજુ પણ રિસર્ચનો વિષય છે, બહુ ગહન વાત છે.
વાહ, બ્લેક હોલ જેટલા દેખાય છે એના કરતાં વધુ રહસ્યમય છે. હવે પેલો ફિલ્મી સવાલ, ટાઈમ ટ્રાવેલ. શું સમય યાત્રા શક્ય છે?
હોકિંગ આને પણ સિરિયસલી લે છે. આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી મુજબ ભવિષ્યમાં ટાઈમ ટ્રાવેલ સૈદ્ધાંતિક રીતે શક્ય છે.
કેવી રીતે?
જો તમે પ્રકાશની સ્પીડની ખૂબ નજીક મુસાફરી કરો, અથવા કોઈ બહુ જ સ્ટ્રોંગ ગ્રેવિટીવાળી જગ્યાએ, જેમ કે બ્લેક હોલની નજીક રહો, તો તમારા માટે સમય ધીમો પસાર થાય પૃથ્વી પરના લોકો કરતાં. આને ટાઈમ ડાયલેશન કહે છે, અને આ પ્રયોગોમાં સાબિત પણ થયું છે, બહુ નાના સ્કેલ પર.
ઓકે, ભવિષ્યમાં જવાય, પણ ભૂતકાળમાં ડાયનોસોર્સને મળવા જઈ શકાય?
ભૂતકાળમાં જવું એ બહુ જ પ્રોબ્લેમેટિક છે. એનાથી પેલા લોજિકલ પેરાડોક્સ ઊભા થાય, જેમ કે ગ્રેન્ડફાધર પેરાડોક્સ.
હા, સાંભળ્યું છે
કે તમે ભૂતકાળમાં જઈને તમારા દાદાને યુવાનીમાં મળો અને એમને કંઈક થઈ જાય જેનાથી એ દાદીને મળે જ નહીં, તો તમારો જન્મ જ કઈ રીતે થાય? અને જો તમારો જન્મ જ ના થાય તો તમે ભૂતકાળમાં ગયા કઈ રીતે?
ગૂંચવાળો છે.
હોકિંગે મજાકમાં કહ્યું પણ હતું કે જો ભૂતકાળમાં જવાનું શક્ય હોત તો અત્યાર સુધીમાં આપણને ભવિષ્યમાંથી આવેલા ટુરિસ્ટોની ભીડ દેખાવી જોઈતી હતી.
હા હા,
એમણે એક વિચાર રજૂ કર્યો હતો, ક્રોનોલોજી પ્રોટેક્શન કન્જેક્ચર. એ કહે છે કે કદાચ ફિઝિક્સના નિયમો જેવા છે જે ભૂતકાળની યાત્રાને રોકે છે, કુદરત પોતે જ એને અટકાવે છે.
એટલે ભવિષ્યમાં કદાચ, ભૂતકાળમાં તો નહીં. ચાલો હવે બ્રહ્માંડમાંથી પાછા પૃથ્વી પર આવીએ. આપણા અસ્તિત્વનો સવાલ, શું આપણે પૃથ્વી પર ટકી રહીશું? હોકિંગ શું માનતા હતા?
અહીં હોકિંગનો સૂર થોડો ચિંતાજનક બને છે. એ સ્પષ્ટ કહે છે કે માનવજાતિ સામે ખતરા ઓછા નથી. મુખ્ય ત્રણ ગણાવે છે: ન્યુક્લિયર વોરનો ખતરો, કોઈ મોટો એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાય એ, અને ત્રીજો, જે સૌથી નજીકનો અને ગંભીર છે, ક્લાઇમેટ ચેન્જ.
ક્લાઇમેટ ચેન્જ?
હા. એ ભારપૂર્વક કહે છે કે ક્લાઇમેટ ચેન્જ હવે ખાલી પર્યાવરણનો મુદ્દો નથી, એ આપણા અસ્તિત્વનો સવાલ છે, અને એના પર તરત બધા દેશોએ ભેગા મળીને પગલાં લેવા પડશે. આપણી પાસે બહુ સમય નથી.
જો પૃથ્વી પર આટલા જોખમ છે તો શું ઉપાય એ છે કે આપણે બીજે ક્યાંક જઈએ? પેલી વાત, અવકાશમાં વસાહતો સ્થાપવાની.
આનો જવાબ હોકિંગ બહુ જ ભારપૂર્વક હામાં આપે છે. એમના મતે સ્પેસ કોલોનાઇઝેશન, એટલે કે અવકાશમાં વસાહત બનાવવી, એ માનવજાતિના લાંબા ગાળાના સર્વાઇવલ માટે જરૂરી જ છે, અનિવાર્ય છે.
કેમ?
કારણ કે પૃથ્વી હંમેશા કોઈ ન કોઈ જોખમમાં રહેશે, કુદરતી આફત હોય કે આપણે ઊભી કરેલી. જો આપણે આપણી સ્પીશીઝને લાખો વર્ષો સુધી ટકાવી રાખવી હોય તો આપણે બધા ઈંડા એક જ બાસ્કેટમાં ના રાખી શકીએ.
વાત તો સાચી છે.
બીજા ગ્રહો પર કે ચંદ્ર પર આપણી કોલોની બનાવવી એક પ્રકારની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જેવું છે. જો પૃથ્વી પર કંઈક બહુ ખરાબ થાય તો પણ માનવતા બીજે ક્યાંક ટકી જાય.
આ તો બહુ લાંબા ગાળાની વાત થઈ, પણ અત્યારની જે ટેકનોલોજી છે, જે ઝડપથી વધી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, એના વિશે શું? શું એ આપણાથી વધુ સ્માર્ટ થઈ જશે? અને જો હા, તો શું એ ખતરનાક છે?
હોકિંગ એઆઈને માનવતા માટે બેસ્ટ અથવા વર્સ્ટ વસ્તુ કહે છે. કાં તો એ આપણું ભલું કરશે અથવા સર્વનાશ નોતરશે,
બેમાંથી એક.
હા, એના ફાયદા અકલ્પનીય હોઈ શકે. રોગો મટાડવા, ગરીબી દૂર કરવી, વિજ્ઞાનમાં ક્રાંતિ લાવવી, બધું શક્ય છે. પણ જોખમ પણ એટલું જ મોટું છે. જો આપણે સુપર ઇન્ટેલિજન્સ બનાવી દઈએ, એટલે કે એવી એઆઈ જે માણસ કરતાં હજારો લાખો ગણી વધુ બુદ્ધિશાળી હોય, અને જો એના ગોલ્સ, એના લક્ષ્યો આપણા લક્ષ્યો સાથે મેચ ન થાય, તો પરિણામ ભયાનક હોઈ શકે.
એમને પેલું કીડીઓ અને ડેમનું ઉદાહરણ આપ્યું હતું ને?
હા, બહુ જ પાવરફુલ ઉદાહરણ છે. આપણે માણસો સામાન્ય રીતે કીડીઓને નફરત નથી કરતા, પણ જો આપણે કોઈ મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવો હોય અને એના રસ્તામાં કીડિયારું આવતું હોય તો આપણે એને હટાવી દઈએ છીએ, એનો નાશ કરી દઈએ છીએ, કારણ કે આપણો ગોલ આપણા માટે વધુ મહત્વનો છે. એ જ રીતે સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ કદાચ આપણને દુશ્મન ન ગણે, પણ જો એના કોઈ લક્ષ્યના રસ્તામાં આપણે આવીએ તો એ આપણને પણ કીડીઓની જેમ સાઇડમાં કરી દે. એટલે હોકિંગ ભારપૂર્વક કહે છે કે એઆઈ સેફ્ટી અને એથિક્સ પર અત્યારથી જ બહુ ગંભીરતાથી કામ કરવું પડશે. નિયમો બનાવવા પડશે. આપણે પ્રોએક્ટિવ થવું પડશે, રિએક્ટિવ નહીં.
હા, ખરેખર ડરાવણી પણ છે અને વિચારવા જેવી વાત પણ છે. તો આ બધા મોટા સવાલો, મોટા પડકારો પછી છેલ્લો સવાલ એ આવે છે કે આપણે ભવિષ્યને કઈ રીતે જોઈએ, એને કઈ રીતે આકાર આપીએ. શું બધું ખરાબ જ થવાનું છે કે આશા રાખી શકાય?
છેલ્લા ચેપ્ટરમાં હોકિંગ એક બહુ જ શક્તિશાળી આશાનો સંદેશ આપે છે. એ કહે છે કે ભવિષ્ય કંઈ નક્કી નથી, એ આપણા હાથમાં છે. આપણે જેવા નિર્ણયો લઈશું, જેવા પગલાં ભરીશું, એવું ભવિષ્ય બનશે.
અને એના માટે ચાવી શું છે સારું ભવિષ્ય બનાવવા માટે?
શિક્ષણ, વિજ્ઞાન અને ક્રિટિકલ થિંકિંગ, વિવેક બુદ્ધિ. એ ખાસ કરીને યુવાનોને કહે છે કે જિજ્ઞાસુ બનો, સવાલો પૂછો, ડરો નહીં, અને તારાઓ તરફ જુઓ, ખાલી નીચે પગ તરફ નહીં. અને સૌથી અગત્યનું, દુનિયાના પડકારોનો સામનો કરવા માટે દેશ દેશ વચ્ચે સહકાર જરૂરી છે, ગ્લોબલ કોઓપરેશન.
આ 10 પ્રશ્નોની સફર મગજને હલાવી દેવી છે. આમાંથી કેટલાક મુખ્ય વિષયો, મુખ્ય સંદેશાઓ એકદમ સ્પષ્ટ થઈને બહાર આવે છે. એના પર થોડી વાત કરીએ.
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે તર્ક અને વિજ્ઞાનની શક્તિ. હોકિંગ વારંવાર કહે છે કે અંધશ્રદ્ધા કે પૂર્વગ્રહ નહીં, પણ વાસ્તવિકતાને સમજવી હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિ અને તર્ક જ સાચો રસ્તો છે.
હા.
બીજો, જે કદાચ થોડો કોન્ટ્રોવર્શિયલ લાગે, એ છે સર્જક વગરનું બ્રહ્માંડ. એમની દલીલ છે કે ફિઝિક્સના નિયમો જ બ્રહ્માંડને ચલાવવા અને સમજાવવા માટે પૂરતા છે, કોઈ બહારના ડાયરેક્ટરની જરૂર નથી.
ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શ્યો એ છે માનવતાનું દ્વૈત સ્વરૂપ, આપણી અંદર રહેલી બે બાજુઓ.
એટલે
એક તરફ આપણે આત્મવિનાશ કરી શકીએ છીએ, ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા, પર્યાવરણ બગાડી રહ્યા છે, પણ બીજી તરફ આપણી પાસે બ્રહ્માંડના રહસ્યો સમજવાની, કળા સંગીત બનાવવાની, પ્રેમ કરુણા જેવી ભાવનાઓ રાખવાની અદ્ભુત ક્ષમતા પણ છે. આપણે આ બે છેડા વચ્ચે ઝૂલીએ છીએ.
હા, સાચી વાત છે. અને આની સાથે જોડાયેલો ચોથો મુદ્દો આવે છે અવકાશ સંશોધનની અનિવાર્યતા. હોકિંગ માટે આ ખાલી સાયન્સ ફિક્શન નથી, પણ આપણા લાંબા ગાળાના અસ્તિત્વ માટે જરૂરી છે. પૃથ્વી પરના જોખમો જોતા બીજે ક્યાંક પગ મૂકવો જ પડશે.
અને પાંચમો સંદેશ જે આખા પુસ્તકમાં છે એ પેલો સાવચેત આશાવાદ.
બરાબર. મુશ્કેલીઓ છે, પડકારો મોટા છે, પણ જો આપણે આપણી બુદ્ધિનો અને સહકારની ભાવનાનો ઉપયોગ કરીએ તો રસ્તો કાઢી શકીશું. હારી જવાની જરૂર નથી.
આ બધા ગ્લોબલ સંદેશા છે, પણ આપણે એને આપણા સંદર્ભમાં, આપણા દેશમાં, ગુજરાતમાં કઈ રીતે જોઈ શકીએ? જેમ કે હોકિંગ જે શિક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમની વાત કરે છે એ આપણા સમાજ માટે કેટલું જરૂરી છે.
અત્યંત જરૂરી. સ્ટેમ શિક્ષણને પ્રોત્સાહન આપવું, બાળકોમાં નાનપણથી જ પેલી કેમ અને શું પૂછવાની વૃત્તિ જગાડવી, આ બધું આપણા ભવિષ્ય માટે પાયાનું છે. એ જ રીતે ટેકનોલોજી, ખાસ કરીને એઆઈ જે રીતે આવી રહી છે, એના વિશે હોકિંગની ચેતવણીઓ આપણને પણ લાગુ પડે છે.
હા, એના ફાયદા લેવા જોઈએ, પણ સાથે સાથે એના જોખમો અને નીતિ નિયમો વિશે પણ વિચારવું પડશે.
ચોક્કસ. અને પર્યાવરણની જાગૃતિ. ક્લાઇમેટ ચેન્જની અસર તો આપણે સૌ જોઈ જ રહ્યા છીએ. હોકિંગનો સંદેશ યાદ અપાવે છે કે આમાં હવે મોડું કરાય એમ નથી.
બિલકુલ. અને છેલ્લે પેલું, મોટા પ્રશ્નો પૂછવાનું મહત્વ. આપણી સંસ્કૃતિમાં પણ જ્ઞાન અને સત્યની ખોજની વાત તો છે જ. હોકિંગ આપણને એ જ વાત આજના વિજ્ઞાનના સંદર્ભમાં ફરી જીવંત કરવા કહે છે. જિજ્ઞાસા જ આપણને આગળ લઈ જશે. આ પુસ્તકમાં ખાલી જવાબો નથી, પણ અમુક વાક્યો, અમુક વિચારો એવા છે જે મનમાં રહી જાય. એવા કેટલાક કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ.
હા, જરૂર. પહેલું જ એકદમ ધારદાર વાક્ય, ઈશ્વર નથી, કોઈ બ્રહ્માંડનું નિર્દેશન કરતું નથી. આ કદાચ ઘણાને ન ગમે, પણ હોકિંગના મતે આ નિરાશાની વાત નથી, પણ જવાબદારીની વાત છે.
જવાબદારી કઈ રીતે?
જો કોઈ ઉપરવાળો નથી જે બધું સંભાળી લેશે, તો પછી આ ગ્રહનું, આપણા સમાજનું, આપણા ભવિષ્યનું ધ્યાન કોણ રાખશે? આપણે પોતે. આપણે જ જવાબદાર છીએ. આ વિચાર આપણને વધારે એક્ટિવ બનાવે છે.
બરાબર. બીજો એક વિચાર જે ભવિષ્ય તરફ જુએ છે. જો આપણે બીજા 10 લાખ વર્ષ સુધી ટકી રહેવું હોય તો આપણું ભવિષ્ય અવકાશમાં છે. આ થોડું દૂરનું લાગે છે, પણ એનો અર્થ શું?
આ વાક્ય એક અર્જન્સી બતાવે છે. હોકિંગ કહે છે કે પૃથ્વી પર સંસાધનો લિમિટેડ છે, જોખમો વધી રહ્યા છે. જો આપણે સ્પીશીઝ તરીકે લાખો વર્ષ જીવવું હોય તો પૃથ્વીની બહાર જવું પડશે. એ લક્ઝરી નથી, જરૂરિયાત છે. લાંબા ગાળાનું વિચારવાની વાત છે.
એઆઈ વિશેનું એમનું વાક્ય પણ બહુ અગત્યનું છે. આપણે એઆઈ સુરક્ષા માટે સક્રિય રહેવાની જરૂર છે, પ્રતિક્રિયાશીલ નહીં.
આ ચેતવણી તો દિવસે ને દિવસે વધુ સાચી સાબિત થઈ રહી છે. ટેકનોલોજી આવી જાય, પ્રોબ્લેમ થાય, પછી આપણે દોડીએ, એના કરતાં પહેલેથી જ એના જોખમો વિચારીને સેફ્ટી અને એથિક્સના નિયમો બનાવીએ એ વધુ ડહાપણ ભર્યું છે. આપણે કંટ્રોલમાં રહેવું પડશે.
અને છેવટે મારું ફેવરિટ, જે ખાસ યુવાનો માટે છે, યાદ રાખો કે તારાઓ તરફ જુઓ, તમારા પગ તરફ નહીં. તમે જે જુઓ છો તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો, જિજ્ઞાસુ બનો.
આ ખરેખર હોકિંગના જીવનનો જ સાર છે. રોજબરોજની નાની નાની બાબતોમાં ખોવાઈ જવાને બદલે આપણી આસપાસના અને દૂરના વિશ્વ પ્રત્યે એક અચરજ, એક જિજ્ઞાસા રાખવાનું આ આહ્વાન છે. કારણ કે આ જિજ્ઞાસા જ નવી શોધો કરાવે છે, નવું જ્ઞાન આપે છે અને છેવટે આપણને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જાય છે.
તો આ બધા મહાન વિચારો છે, ચેતવણીઓ છે, પણ આપણે એને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ? આ પુસ્તક વાંચીને કે સાંભળીને આપણે પ્રેક્ટિકલી શું કરી શકીએ?
મને લાગે છે સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. આનો મતલબ એ નથી કે બધા સાયન્ટિસ્ટ બની જાય, પણ મતલબ એ છે કે આપણે કોઈ પણ વાત માની લેતા પહેલા તર્ક અને પુરાવા જોઈએ.
જેમ કે વોટ્સએપ પર કંઈ આવે તો તરત ફોરવર્ડ ન કરી દેવું.
બરાબર, એની સચ્ચાઈ ચકાસીએ, કેમ અને કઈ રીતે એવા સવાલો પૂછીએ. આ એક આદત પાડવાની વાત છે.
બીજું, આપણે વૈશ્વિક પડકારો વિશે વધુ માહિતગાર બની શકીએ અને જોડાઈ શકીએ. ક્લાઇમેટ ચેન્જ હોય, એઆઈ એથિક્સ હોય, ગરીબી હોય, એના વિશે જાણીએ, સમજીએ અને આપણાથી બનતું નાનું યોગદાન આપીએ, પછી ભલે લોકલ લેવલે વૃક્ષ વાવવાનું હોય કે વીજળી બચાવવાની હોય.
ત્રીજું, બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય કેળવવાનો પ્રયાસ કરીએ. ક્યારેક આપણી રોજની સમસ્યાઓ બહુ મોટી લાગે, પણ રાત્રે આકાશ સામે જોઈએ, બ્રહ્માંડની વિશાળતાનો વિચાર કરીએ તો સમજાય કે આપણે અને આપણી સમસ્યાઓ કેટલી નાની છે.
એનાથી એક નમ્રતા આવે.
હા, અને જીવન માટે કૃતજ્ઞતા વધે.
અને ચોથું, જે આપણે પહેલા પણ કહ્યું, શિક્ષણ અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપીએ. આપણા ઘરમાં આપણી આસપાસના બાળકોને, યુવાનોને સવાલો પૂછવા માટે, નવું જાણવા માટે ઉત્સાહિત કરીએ. વિજ્ઞાનનો ડર કાઢીને એનો રોમાંચ બતાવીએ.
અને છેલ્લું પણ બહુ મહત્વનું, લાંબા ગાળાનું વિચારીએ. આપણા નિર્ણયોની અસર ખાલી આજે શું થશે એ નહીં, પણ આવનારી પેઢીઓ પર શું થશે એ વિચારીએ. શોર્ટકટ કરતા સસ્ટેનેબલ રસ્તા અપનાવીએ. હોકિંગ આપણને એ જ કહે છે કે આપણે ખાલી વર્તમાનના રહેવાસી નથી, ભવિષ્યના રખેવાળ પણ છીએ.
આખી ચર્ચા ખરેખર બહુ જ ઇન્સ્પાયરિંગ રહી. મારા માટે તો આમાંથી સૌથી મોટો ટેકઅવે એ છે કે ભલે ગમે તેટલા મોટા પડકારો આવે, પણ આપણી પાસે એનો સામનો કરવાની ક્ષમતા છે. શરત એટલી કે આપણે તર્ક, વિજ્ઞાન અને સહકારનો રસ્તો પકડીએ. એ આશાનો જે સંદેશ છે ને, એ બહુ પાવરફુલ છે.
અને મારા માટે હોકિંગનું પોતાનું જીવન જ એક મોટો સંદેશ છે. એમની શારીરિક હાલત ગમે તેટલી ખરાબ થઈ, પણ એમની જાણવાની ઈચ્છા, બ્રહ્માંડને સમજવાની ધગસ, એ ક્યારે ઓછી ન થઈ. એ બતાવે છે કે માણસની ચેતના, એની ઈચ્છાશક્તિ એ શારીરિક મર્યાદાઓથી પર છે. પુસ્તકનો સાર એ જ છે કે આપણે ક્રોસરોડ પર છીએ. ભવિષ્ય ખરાબ પણ થઈ શકે છે, પણ જો આપણે સાચી પસંદગી કરીએ તો ઉજ્જવળ પણ બની શકે છે. એ તાકીદ અને આશા બંને એક સાથે.
એક છેલ્લો વિચાર જે કદાચ શ્રોતાઓ વિચારી શકે. હોકિંગે કહ્યું, તારાઓ તરફ જુઓ, ભવિષ્યનું વિચારો. જો માનવતાનું ભવિષ્ય ખરેખર અવકાશમાં હોય, તો આજે આપણે એ દિશામાં કયું એક નાનું આપણું પોતાનું પગલું ભરી શકીએ, જે વિજ્ઞાનને, શિક્ષણને કે લાંબા ગાળાની વિચારસરણીને પ્રોત્સાહન આપે. કદાચ કોઈ બાળકની જિજ્ઞાસા સંતોષવી, ક્લાઇમેટ ચેન્જ વિશે થોડું વધુ વાંચવું, કે પછી ખાલી રાત્રે થોડીવાર આકાશ સામે જોવું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.